पूज्य बिंद्री चंपा बेनना समय सारनी गाथा 190 थी 192 कलश 128 29 नो सार
पूछा तुम दृष्टि थी जो तुम शुद्धात्मा छो एक तरफ जो એટલે એમ કરીને પણ એની પુરુષાર્થ ની બળવાનતા કરી અસ્થિરતા તૂટી જવાની છે. એમ કહેવા માંગુ છું, તું જો તારી તરફ છે, હું નિરાળો આત્મા છું, હું આત્મા નિરાળો છું, એટલે એને સહેજ ગૌણ થઈ જાય છે. પછી એનો પુરુષાર્થ આ તરફ આવે અને ચૈતન્ય તરફ આવે ત્યાં તે છૂટી જાય છે. દ્રષ્ટિ ની બળવાનતા કરીને પણ એ તૂટી જાય છે ને, સ્થિરતા વધારતા પણ એ તૂટી જાય છે. દ્રષ્ટિ ની બળવાનતા તો બધી સ્થિરતા ની સાથે દ્રષ્ટિ ની બળવાનતા તો રહે જ છે. નાયક ની ઉગ્રતા રહે છે, નાયક ની ઉગ્રતા કરતો તારામાં એ નથી. નાયક ની ઉગ્રતા અનેક જાતનું, એમ કે આવું કેમ ઉગ્ર ઓળો જે વિભાવ થી મૂંઝાઈ ગયો એને તારામાં નથી. તું દ્રષ્ટિ નાયક, તું તો નાયક છો, તું તો નિરાળો નાયક છો, તારામાં નથી. આ કેમ આવ્યું? તારામાં નથી, તું જો તારામાં, તું તો ચૈતન સ્વરૂપ શુદ્ધ આત્મા છો, તું તો નિર્મળતાથી ભરેલો આત્મા પવિત્ર નાયક આનંદ થી ભરેલો, તું નાયકતાની નાતાની ધારા વધારી દે. બધી રીતે પુરુષાર્થ કરવો છે. બાકી એમાંથી જે શુષ્ક હોય શુષ્ક થઈ ગયે છે, પુરુષાર્થ થી પુરુષાર્થ વધારે છે, શુષ્ક થઈ જાય છે. ઉદય નું કામ ઉદય કરે, આત્માને શું છે એવું બોલ કાપડ થઈ જાય, એક વધુ જ્યાં છે. આચાર્ય તો બધી રીતે ઉપદેશ આપે છે. આચાર્યનો ઉપદેશ હોય, આચાર્યનો ઉપદેશ કોઈ દી નીચે પડવા હોય, છઠ્ઠી સાતમી ગુણ સ્થાને જોડનારા મુનિ અંતર્મૃતમાં લીન થાય, આત્મામાં અંતર્મૃતમાં બહાર આવે, સર્વસંગ પરિત્યાગી, એકલો આત્મા આત્મામાં જ રહેનારા, અંતર્મૃત બહાર આવે તો એને ગૌણ છે, એકલી આત્માની સ્વાનુભૂતિમાં વસનારા, એ આચાર્યદેવનો ઉપદેશ. એ ઉપદેશ જીવોને પુરુષાર્થ વધારવા માટે હોય છે, પાછા પડવા માટે હોતો જ નથી. કહેવામાં એનો આશય ઊંડો હોય છે, બધી રીતે પુરુષાર્થ વધારવા માટે જ હોય છે. એક જ તો બધું ભેદ જ્ઞાનથી ન્યારો થઈ ગયો, તું બધી રીતે ન્યારો થઈ ગયો ભેદ જ્ઞાન. હવે તારે અસ્થિરતા સ્થિરતા કરવાની બાકી છે, તું મૂંઝાઈશ નહીં, તું પુરુષાર્થ કરી છૂટી જવાનું છે. એ જે સમ્યક દ્રષ્ટિ હોય મૂંઝાતા નથી, પણ આ તો ઉપદેશ તો ઠેઠ છઠ્ઠે સાતમી ગુણ સ્થાને જોડનારા મુનિ એને પણ આચાર્ય મુનિ ને પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય એ સમજે છે. છઠ્ઠી સાતમી ગુણ સ્થાને મુનિ તો બધી બધું સમજતા હોય તો એને એને ગુરુ ઉપદેશ આપે છે. ઉપદેશ તો ઠેઠ સુધી હોય છે. કરેલો શુદ્ધાત્મા ચૈતન્ય દેવ મારામાં કઈ નથી, હું તો આ બધો પર્યાયમાં મારી વસ્તુમાં કઈ નથી. જેવી વસ્તુ એવી પર્યાય કેમ પ્રગટ થાય એનો પુરુષાર્થ નથી. મારી વસ્તુ જ આવી છે, જુદો પડી ગયો શરીર, જુદો વિભાવ સ્વભાવ મારાથી જુદો છે, હું તો ન્યારો આત્મા છું એમ દ્રષ્ટિને બળવાનતા વિચારે ક્યાં સુધી કરી શકે. બહારથી બોલનારો એની સાથે જરીક બોલે કે એ પણ તો બહાર ઉભો છે, પોતે તો અંદર પોતાના સ્વગર્ભમાં ઉભો છે, પોતાના કિલ્લા મજબૂત કરીને ઉભો છે. એ કિલ્લામાં એનો પ્રવેશ થાય એમ નથી. એ બહાર ઉભેલો જે અસ્થિરતા જે છે એ તારા ચૈતન્ય કઈ નુકસાન કરે એમ નથી. હું તો અંદર ચૈતન્ય ઘરના મજબૂત કિલ્લામાં ઉભો છું. સત સ્વરૂપને ઓળખું ન હોય, એક જ તો બુદ્ધિ હોય ત્યાં સુધી એને સમજાવવું મુશ્કેલ પડે કે આચાર્યદેવે કેમ આમ ઉપદેશ આપ્યો છે.
અંદર જ ભીંજી હોય
એની બળવાન તૈયાર ધરતી આવી ગઈ. પોતાનો કિલો મજબૂત કર્યો છે તો નહીં, તારો કિલો ઢીલો થાય તો ગુસ્સે, તારો કિલો મજબૂત હોય નહીં ગુસ્સે અંદર થઈ ગયો. તારે ઘર માંથી છૂટો પડી ગયો, હવે બાર ઉભો રહ્યો, તારા કિલ્લા મજબૂત થઈ ગયા, હવે બાયણા બંધ થઈ ગયા, હવે બાર ઉભો ભલે ડોકિયા કરતો એમાં તને શું ડર લાગે છે? એમાં તું ઊંડો ઊંડો પ્રવેશ જેમ જેમ કરતો જાય એમ પછી એકલો ઉભો ઉભો શું કરશે? પોતાના ચેતન ઘર ની અંદર ઓલો આ લૌકિક ઘર હોય એમાં તું ઊંડો ઊંડો તારા ઊંડી ઊંડા ઓયડા હોય એમાં તું પ્રવેશ કરતો જાય તો બાર ઉભો શું કરતો હતો? એમ તું ચૈતન્ય ઘર ની અંદર વારંવાર પ્રવેશ કરતો જાય તો એ ગયો જ જવાનો છે, એનો તને શું ડર છે? તારો ઊંડો પ્રવેશ નથી તને દેખાય છે એટલે તને ડર લાગે, તું ઊંડો ઊંડો પ્રદેશ એકલો ઉભો શું કરતો? તું ગયો જ જવાનો છે, વારંવાર નિંદા કરતો જાય સ્વાનુભૂતિ. દ્રવ્યનું તો એને ઘર તો પોતાનું છેડ્યું જ નથી, પોતાનું સ્વાનુભૂતિની અંદર લીન થતો જાય, તારો ઉપયોગ ક્યાંથી અંદર આવી જશે? તો એ છૂટ ક્યાં આવે તો વયો જ જશે, ક્ષય થઈ જશે. અંતર્મુર્તે બહાર આવી જાય છે, છઠ્ઠી સાતમી ગુણતાની પરીક્ષા મળી જાય તો બહાર આવી જાય, એટલે એ બહાર જ ન આવે તો વયું જેવું પડે. જો અંદર જામી જાય કેવળ જ્ઞાન થાય તો એનો ક્ષય થઈ જાય. એ બહાર આવે છે એટલે એને એ આવે છે, પણ એ તો મુનિરાજ ને અલ્પ સંજોળ પાણીના પૂર ને પાણીના જેવું છે, એ તો તરત ચાલી જવાનું છે. છેદ ને એની ગોળી સત્તામાં થઈ ગયા છે, બાકી શું ભાવ છે એમાં જાજી વાર રોકાતા નથી, તો વિભાવ થવાનો નથી. ઓલી એકત્વ બુદ્ધિ એમાં મર્યાદા તરી તને અનંત રસ થઈ જાય, એ એક વાત બુદ્ધિ હતી. તો મર્યાદામાં વિભાવ આવી ગયો છે અને તું પોતે ચૈતન્ય ના કિલ્લામાં ઉભો છું. તારી નાયક ની પરિણતિ તો અનાદિ તો ચૈતન્ય કિલ્લામાં છો જ, પણ તારી પરિણતિ પણ ચૈતન્ય કિલ્લા તરફ છે. હવે વિભાવ અંદર તો મર્યાદિત આવે છે, વધારે વિભાવ અંદર તો પ્રવેશ નથી કરતો, જે ઉપર આવે છે ઉપર ઉપર એ મર્યાદિત છે. માટે તું હવે એમાં તું ડર કરમાં તો પુરુષાર્થ કરીને આગળ જા, તારામાં કઈ નથી, વિભાવ નથી તારામાં. એ જે તારી નાયક ધારા પ્રગટ થઈ એ ધારાને તું વધારતો જાય તો છૂટી જવાનું છે. પુરુષાર્થ કરે એમ આચાર દે બધી રીતે પુરુષાર્થ પડવા માટે કે છે, વિભાવ માટે નથી કહેતા. ઓલા પણ આવે છે ને કે શુભ ભાવે બંધન નું કારણ છે ને એ એને અમૃત કુંભ ને કદાચ વિષકુંભ કહી દે, એટલે શુભ ભાવ છોડી દેવાય એવો આશય નથી આચાર દેવ નો. તો અમૃત કુંભ ને પ્રગટ કરે તો એ છૂટી જાય, એટલે તું શુભ છોડી દે ને અશુભમાં જાય એવું કઈ નથી કહેવું. આમાં કઈ એમ નથી કે તું વિભાવ વયો જાય દરકરમાં એવો આશય નથી. તું તું એમાં જાતો જ નથી પછી તને શું ડર છે? તું મૂળ મૂળ માંથી તો જાતો જ નથી માટે તું ડર માય. તારી જ્ઞાયક ની ધારા તારા હાથમાં છે, તારા વસ્તુ મૂળ વસ્તુ તારા હાથમાં છે, એ વસ્તુને હાચવા કર અને એને એ તરફ પુરુષાર્થ કરતો જા તો એ છૂટી જ જવાના છે. હું તો પામર છું, મારે તો હજી કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે, હજી તો મુનિ દશા પ્રગટ કરવાની. ક્યાં મુનિઓની દશા અને ક્યાં એક સમ્યક દ્રષ્ટિની દશા, હજી તો મારે ક્યાંય જવાનું છે? અરે હું તો દ્રવ્ય અપેક્ષા એ પ્રભુત્વલી પર્યાયમાં પામરતા, અરે આ કેટલા વ્યવસાય કેટલા વ્યવસાયના વિકલ્પોમાં આ ચક્રવર્તીના રાજમાં અથવા અનેક જાતની ગ્રસ્તાશ્રમની પ્રવૃત્તિઓમાં બેઠેલો હું, ક્યાં મુનિ દશા, ક્યાં સર્વસંગ પરિત્યાગી એવા મુનિ કે જેને એક પણ વિકલ્પ નથી કોઈ જાતની ગ્રસ્તાશ્રમની પ્રવૃત્તિનો, વિકલ્પ નથી, એકલા બધા વિકલ્પ તૂટી ગયા અંતરમાં, એકલા જંગલમાં સર્વસંગ પરિત્યાગી થઈને વસે છે, એકલી સ્વાનુભૂતિમાં વસનારા એ મુનિરાજની ક્યાં દશા? એ બધા વિકલ્પ એમને છૂટી ગયા, એક શુભ ભાવના વિકલ્પ પ્રગટ રૂપે રહે છે, બીજા તો બધા એમને સત્તામાં બધું આવી ગયું. માત્ર એ ક્યાં મુનિની દશા અને ક્યાં સમ્યક દ્રષ્ટિની દશા કે ગ્રસ્તાશ્રમમાં? અરે હું તો પામરમાં, પર્યાય અપેક્ષા એ પામર, ક્યાં વિતરાગી દશા, ક્યાં કેવળ જ્ઞાનની દશા અને હું ક્યાં? એમ પણ એની ભાવના હોય છે પર્યાય અપેક્ષા એ. દ્રવ્ય અપેક્ષા, અરે તારો કિલ્લો મજબૂત છે તુંડરમાં, એ બધું છૂટી જવાનું છે. મૂળ તારા નીકળી ગયો, તું નાયકની ધારા પ્રગટ કર, અને એ પ્રગટ જ છે ને, વધારે પ્રગટ કરતો જાય, એનું બળ વધારતો જાય. ચારિત્રની ભાવનામાં એને આવે, ક્યાં ગ્રસ્તાશ્રમની દશા અને ક્યાં મુનિઓ કેટલી જવાબદારીથી હાર લેનારા, ટાઢ તક્યા, જેને ટાઢની પડી નથી, જેને તડકાની પડી નથી, જેને હારની પડી નથી, કે પોતાને માટે કરેલો હાર લેતા નથી, જે હાર મળે છે જે લેવો છે, કોઈનો નથી, કોઈ મિત્રો સંબંધો છોડી દીધા, બધા કુટુંબ છોડીને જે જંગલમાં વસનારા, જે સ્ત્રી પુત્રને છોડીને, બધા કુટુંબને છોડીને જંગલમાં વસનારા, બધી ગ્રસ્તાશ્રમની પ્રવૃત્તિઓ જેને છોડી દીધી, એવી એવા મુનિરાજો એકલા એકલા આત્માની સાથે જે રહેનારા, એક આત્માનો જ જેને પરિચય છે, બીજા કોઈનો પરિચય નથી. વારંવાર નાયક અને અનંત ગુણોનો જે પરિચય કરનારા, સ્વાનુભૂતિનો પરિચય કરનારા, બહાર આવે તો શ્રુત જ્ઞાન ને કઈ વિચારો કરે, અને શ્રુત જે ભગવાનના કેવળ જ્ઞાનમાં જે આવ્યું, ભગવાનની જે વાણી વરસાવી, એના જે વિચારો એની ધૂનમાં રહે, અંદર ચૈતન્ય છે જેને, દિવસ ને રાત ચૈતન્યનો પરિચય, તે ગ્રસ્તાશ્રમમાં બીજો બહારનો કેટલો પરિચય? આ તો એકલા દિવસ ને રાત ચૈતન્યના પરિચયમાં રહેનારા, જે જાગે સુવે બધું એને એક ચૈતન્ય છે, સુતાય નથી, એ ક્ષણ ક્ષણે ક્ષણ માત્ર નિંદ્રાના ક્ષણમાં જાગે એવા મુનિ, ક્ષણ ક્ષણમાં ચૈતન્યની સાથે ચૈતન્ય સ્વાનુભૂતિમાં ક્ષણ ક્ષણે રહેનારા, જેને જેને ખાવું પીવું બેસવું એક ચૈતન્ય જ છે, એ બહારનું તો કેવા માત્ર છે, કે છે કે શાસ્ત્ર વાંચે તો અંતર્મૂર્ત અંતર્મૂર્ત અંતરમાં જનાર, એવી સાધના સાધનારા મુનિરાજ, અને એમાં શ્રેણી માંડીને જે કેવળ જ્ઞાન, ક્યાંય દશા જે મુનિઓ સર્વસંગ પરિત્યાગી, જ્યાં સિંહવાઘ ત્રાડુ નાખતા હોય, એકલા જંગલમાં વસતા હોય, જેને કોઈનો ડર નથી, એવા મુનિ ચૈતન્યના વાસમાં વસનારા, ક્યાંય મુનિરાજને ક્યાં ગ્રસ્તાશ્રમની દશા? એ પર્યાયમાં તો હું પામર છું એમ કે છે, સમ્ય દ્રષ્ટિઓ હું ક્યાંય વિતરાગી દશા, ક્યાંય વિતરાગી મુનિરાજો, એમ જ્યાં અભિગ્ર ધારણ કરીને ચાલનારા, કોઈ રસ્તા ઉપર હાલા જતો નીચે હાથી જે ઉપસર્ગો પરિસો આપનારા, કોઈ કોઈ તિરિંચોના ઉપસર્ગો આવે સિંહભાગના, કોઈ દેવોના ઉપસર્ગ આવે, કે ઉપથી કોઈ ઓલા પથરા વરસાવે, તો કોઈ તરવારથી છેદે કે ગમે તે કરે, કોઈ દેવો કોઈ મનુષ્ય આવીને કોઈ અપમાનના શબ્દો કહી જાય, કોઈ કોઈ પ્રહાર કરી જાય, તો જેને કોઈ પરવા નથી, ક્યાં એ દશા અને ક્યાં શ્રાવકોની દશા? પર્યાયમાં હું પામું છું, ભાવનામાં આવું હોય છે, અને દ્રષ્ટિ અપેક્ષાએ આવું હોય છે, એ દ્રષ્ટિ અપેક્ષા એ નાયકની ધારા બળવાન છે તો બધું ગૌણ છે, તું ચિંતા કરમાં તને એ દશા મુનિરાજની પ્રગટ જ થવાની છે, તને પ્રગટ થાય, જે નાયકની બળવાનતા પ્રગટ થઈ છે તેની પાસે બધું છૂટી જવાનું છે, એ મુનિની દશા અને એ કેવળ જ્ઞાનની દશા, વિતરાગ દશા બધું પ્રગટ થવાનું, એક નાયક તારા હાથમાં આવ્યો, એ નાયકની ધારા જો પ્રગટ થઈ તો એની પાછળ બધું જ આવવાનું છે, અને આ બધું છૂટી જવાનું છે. એક તરફ આમ હે પ્રભુ, ક્યાં તમારું અનંત નામ અને ક્યાં ક્ષયોપશમ ભાવ, ક્યાં ક્ષયોપશમ ચારિત્ર અને ક્યાં ક્ષયોપશમ જ્ઞાન, ક્યાં અનંત તમારું કેવળ જ્ઞાન, કે લોકાલોકને જાણનારું જે અનંત અનંત મહિમાથી ભરેલું, અને ક્યાં તમારું ચારિત્ર, ક્ષાયક ચારિત્ર જે અંતરમાં પ્રગટ થયું, તમે બહારે જ નથી આવતા, એક સહાયક ચારિત્ર તમારું ક્યાં અને ક્યાં કેવળ દશા, ક્યાં આ ક્ષયોષમ ચારિત્ર? એ ક્ષણે ક્ષણે આવે તો સ્વાનુભૂતિમાં જઈને બહાર આવી બહાર આવી સ્વાનુ આવા ઝૂલે ઝૂલી છે અમારી દશા આ એ ઘડીમાં અને ઘડીમાં. તમે તો એક સરખા ચારિત્ર જે પ્રગટ થયું, તમારી કેવળ જ્ઞાનની દશા જે નાયકતા પ્રગટ થઈ તે પ્રગટ થઈ એક સરખી. અને આ ક્ષયોક્ષમ જ્ઞાન તો ભલે ગમે એટલું જ્ઞાન પ્રગટ થયું 14 પૂર્વનું જ્ઞાન, તો પણ એ અંતર્મૂર્તે અંતર્મૂર્તે જે ઉપયોગ કરનારો છે તો ફેરા કરે છે. અને આ ક્ષયોક્ષમ ચારિત્રમાં જે ઉપયોગ કરે તે ફેરા કરે છે. માટે હે પ્રભુ, ક્યાં તમે અને ક્યાં ક્ષયોક્ષમ ને ક્યાં અનંત ક્ષાયક જ્ઞાન ને ક્ષાયક ચારિત્ર, અને એ તમારું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એની પાછળ જે અનંત ગુણથી ભરપૂર જે આત્મા પ્રગટ થયો, ક્યાં તમારી દશા ને ક્યાં મુનિઓ પણ આવી ભાવના ભાવે છે. પૂછી ગયા છે કેવી જંગલમાં વસનારા અંતરમાં સ્વાનો આત્માનો પરિચય કરનારા કેવી સાધક દશા, તો એ કેવળ પૂર્ણતાની માટે આ વિભાવના એમની હોય છે. એ તમે તો બહાર આવી, તમે તો અંતરમાં જ રહ્યો છો. પેલા તો ઘરમાં જે સંસ્કારો હોય બધા કહેતા હોય એ સંસ્કાર જીવને પડે છે, પછી પોતે વિચારતો અમુક જિજ્ઞાસા જાગે ત્યારે આવે છે. નાના નાના છોકરા હોય તો ઘરમાં બધા મંદિર જતા હોય મંદિર જાય, બધું જે એમ કરતા હોય એમ બધું શીખા કરે, એમ કરતા કરતા સંસ્કાર થાય. માવડા છોકરા તર્ક કરે પછી શું એને સમજે બોલે છે, આત્મા શું જાણે શું કરે આત્મા જાણે એવું બધું છૂટી જાય છે. સમયસરમાં પણ ભેદનાની વાર્તા વેદનાની વાત કરી છે, દરેક શાસ્ત્રની તત્વોની વાતો આવે છે. સમર અધિકારમાં તો વેદનાની વાત બોલામાં આશ્રવ અધિકારમાં તો એ બધી આશ્રવ કેવી રીતે એમ આવે આત્માની વાત, બધી આત્માની વાત જ અત્યારે દૂર કરે. સંવર કેવી રીતે થાય કે સંવર આત્માની ઉપલબ્ધિથી સર્વ પ્રકારે સંવર સાક્ષાત સંવર કરે, આત્માની ઉપલબ્ધિથી આત્માની પ્રાપ્તિથી સંવર. આત્માની પ્રાપ્તિ થાય તો આશ્રવ રોકાય, આત્માની પ્રાપ્તિ ભેદ જ્ઞાની થાય. આચાર્ય એમ નથી આમ કે ભેદ જ્ઞાનથી આત્માની પ્રાપ્તિ થાય, આમ લે અનાદિકાળથી એકત્વનો અભ્યાસ છે. અધ્યવસાયો બધા અધ્યવસાય રાગ દ્વેષ મોહ નું કારણ કે છે આચાર્ય, રાગ દ્વેષ મોહ થી કર્મ બંધાય છે, કર્મ થી નો કર્મ થાય, નો કર્મ થી સંસાર થાય, આવી રીતે સંસારનો ચક્ર ચાલે છે. કર્મ ને આત્માનો ભેદ જ્ઞાન નો અભાવ છે, ભેદ જ્ઞાન નથી એટલે એકત્વ બુદ્ધિ છે. એકત્વ પણ આના અધ્યવસ્થા નો છે, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય યોગ બધા એકત્વ બુદ્ધિના અધ્યવસ્થાન માં રાગ દ્વેષ થાય છે. એ રાગ દ્વેષ થી આશ્રવ આવે છે, રાગ દ્વેષ આશ્રવ નું કારણ. એ આશ્રવ થી કર્મ બંધાય, કર્મ થી નો કર્મ થાય, નો કર્મ શરીર મળે છે, જન્મ મરણ થાય છે, કર્મ બંધાય નથી શરીર થાય, શરીર જે બધા નો કર્મ જન્મ મરણ થાય એનાથી સંસાર થાય છે, આવું ચક્ર થયેલા જ કરે છે. એનો અભાવ ક્યારે થાય? શુદ્ધ આત્માનો અનુભવ થાય, ભેદ જ્ઞાન થાય, શુદ્ધ આત્માનો અનુભવ થાય તો એને ચૈતન્ય ચમત્કાર વસ્તુ આત્માને ઓળખે, અંતરમાંથી ભેદ જ્ઞાન થાય તો આશ્રવ રોકાઈ જાય, રાગ દ્વેષ મોહ રોકાય, આશ્રવ રોકાય, કર્મ રોકાય અને નો કર્મ સંસાર ની અભાવ થઈ જાય. આમ બે સામસામો છે. આ બાજુ તુલે તો શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કરે તો આશ્રવ રોકાય, આશ્રવ કર્મ રોકાય એ પણ શેનાથી થાય? શુદ્ધ આત્માની ઉપલબ્ધિ શેનાથી થાય? ભેદ જ્ઞાનથી થાય. બધે ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન પ્રગટ કર અશુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય. હું જુદો અને આ વિભાવ જુદા, શરીર જુદો, શરીર સાથેની એકત્વ બુદ્ધિ, અંદર રાગ દ્વેષ મોહ બધી એકત્વ બુદ્ધિ, રાગ દ્વેષ મોહ સિવાય એને કઈ દેખાતું જ નથી, બધું દેખાય, રાગ દ્વેષ મોહ રૂપ જ જાણે ઊંચો થઈ ગયો, એનાથી કર્મ બંધાય છે. કર્મ તો જળ છે, પણ આ રાગ દ્વેષ ન કરે એટલે કર્મ બંધાઈ જાય, અને કર્મ નો ઉદય આવે તો નો કર્મ થાય છે. બધું એમને વાત કરે છે, જ્ઞાન થાય કે હું તો નાયક છું, હું તો ચૈતન્ય છું, હું તો આ શરીર મારાથી જુદું છે, આ ભાવ એ પણ મારો સ્વભાવ નથી, આ બધી આકુળતાને દુઃખ છે, હું તો અંદર ચૈતન્ય જુદો છું, એવો ચૈતન્ય ચમત્કાર વસ્તુ અનાદિ અને શાશ્વત તત્વ છે, એવો નાયકની પ્રતિ થાય, એનો જ્ઞાન થાય, એની નિંદા થાય, એની અનુભૂતિ થાય શુદ્ધ આત્માની, કે હું તો શુદ્ધ જ છું, આ બધા અશુદ્ધ પરિણતિ જે થઈ મારો સ્વભાવ જ નથી, હું તો શુદ્ધ આત્મા છું, એવી આત્માની અનુભૂતિ થાય, આત્માની સ્વાનુભૂતિ થાય, શુદ્ધ આત્માની સ્વાનુભૂતિમાં વધતો વધતો એને સંવર થાય છે, ભેદની ધારા થાય તો આશ્રય રોકાય છે, પછી અલ્પ અસ્થિરતા રહે એને ગ્રહણ કરેલું, પણ એ પછી એ સંવર એ શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી સંવર પ્રગટ થાય, અને એ સંવરમાં આગળ વધે શુદ્ધ આત્માની પ્રાપ્તિ એની વધારે વધારે થતી જાય, એમાં લીનતા થતી જાય, એટલે સંવર સર્વ પ્રકારે સંવર થાય તો એને સંસારનો અભાવ થાય છે, પેલા અંશે મુક્તિ થાય છે, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી અંશે મુક્તિ થાય, અંદર સહાનુભૂતિ થાય, સ્વાનુભૂતિની દશા એને વધતી જાય, વારંવાર વારંવાર સ્વાનુભૂતિ થાય, પછી શાશ્વત સ્વાનુભૂતિ રૂપ થઈ જાય છે, સંસાર થતો જાય, આ એનો સંવર નો આખો ક્રમ બંધો છે. મૂળ ઉપાય જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ, શુદ્ધ આત્માની પ્રાપ્તિ. શુદ્ધ આત્માની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ ભેદ જ્ઞાન.
Thank you.